એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આજના યુગમાં, જ્ઞાન આધારિત યુગમાં, ખરેખર ખૂબ જ મહત્વનો બની ગયો છે. આપણે ચર્ચા કરીશું જ્હોન પેલ્ફ્રેના પુસ્તક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સ્ટ્રેટેજી વિશે, એટલે કે બૌદ્ધિક સંપદા વ્યૂહરચના.
હા, અને આ વિષય ખરેખર ખૂબ જ, શું કહીએ, સમયસરનો છે. તમે જુઓ, આજે મોટી કંપનીઓનું મૂલ્ય, S&P 500 જેવી કંપનીઓ છે ને, એમનું 80% વધુ માર્કેટ વેલ્યુ શેમાંથી આવે છે?
શેમાંથી?
એમની ભૌતિક સંપત્તિમાંથી નહીં,
ના,
પણ એમની અમૂર્ત સંપત્તિ, એટલે કે એમના વિચારો, બ્રાન્ડ્સ, શોધો, એમાંથી. આપણે ખરેખર એક જ્ઞાન અર્થતંત્રમાં જીવી રહ્યા છીએ. અહીં જ્ઞાન જ સાચી સંપત્તિ છે.
બરાબર કહ્યું. અને એટલે જ આ બૌદ્ધિક સંપદા, જેને આપણે IP કહીએ છીએ, એ હવે ખાલી વકીલોનો વિષય નથી રહ્યો.
ના, બિલકુલ નહીં.
એ તો દરેક વ્યવસાય માટે, દરેક સર્જક માટે, ઇવન સંશોધક માટે એકદમ નિર્ણાયક બની ગયું છે, એક વ્યૂહાત્મક સાધન. પણ સવાલ એ છે કે આ સાધનનો ઉપયોગ કરવો કઈ રીતે? શું ખાલી કાયદાકીય રક્ષણ મેળવી લીધું એટલે પતી ગયું?
ના, એવું નથી.
પાલ્ફ્રેનું પુસ્તક આપણને આ જ સવાલોના જવાબ શોધવામાં મદદ કરે છે. એ સમજાવે છે કે IP ને માત્ર એક કાનૂની ઢાલ તરીકે નહીં જોવાનું,
બરાબર,
પણ એને એક શક્તિશાળી, સક્રિય વ્યૂહરચના તરીકે જોવાનું છે, જેનાથી નવીનતા લાવી શકાય, સ્પર્ધામાં આગળ રહી શકાય, આર્થિક મૂલ્ય પણ ઊભું કરી શકાય. એટલે આપણી આજની ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ બૌદ્ધિક સંપદાની ભૂમિકાનો રોલ શું છે અને તેને આપણા લક્ષ્યો સાથે, આપણા ગોલ્સ સાથે કેવી રીતે જોડી શકાય. તો શરૂઆત લેખકથી કરીએ. જ્હોન પેલ્ફ્રે કોણ છે આ વ્યક્તિ, અને એમની વાત શા માટે સાંભળવા જેવી છે?
હા, જ્હોન પેલ્ફ્રે, એમનું વ્યક્તિત્વ ઘણું રસપ્રદ છે. એ અમેરિકાના જાણીતા શિક્ષણશાસ્ત્રી છે, કાયદાના વિદ્વાન છે, લેખક પણ છે, અને હાલમાં તો એ ખૂબ પ્રતિષ્ઠિત ગણાતા મેકાર્થર ફાઉન્ડેશનના પ્રમુખ છે. પણ એમની ખાસ વાત શું છે ખબર છે?
શું?
એમનો અનુભવ. એ અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. દાખલા તરીકે, એમણે હાર્વર્ડ લો સ્કૂલમાં ભણાવ્યું છે, પછી ઇન્ટરનેટ અને સમાજ પર સંશોધન કરતું બર્કમેન ક્લેન સેન્ટર છે ને,
હા, સાંભળ્યું છે,
એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ રહ્યા છે. એટલું જ નહીં, ફિલિપ્સ એકેડેમી જેવી પ્રખ્યાત સ્કૂલનું સંચાલન કર્યું છે અને હવે આટલા મોટા ફાઉન્ડેશનનું નેતૃત્વ કરે છે. એમણે બોન્ડ ડિજિટલ જેવું જાણીતું પુસ્તક પણ લખ્યું છે. એટલે આ બધા અનુભવનું નિચોડે છે કે કાયદો, ટેકનોલોજી, શિક્ષણ, સમાજ, આ બધાના જે આંતરપ્રવાહો છે ને, એને બહુ ઊંડાણથી સમજે છે.
એટલે એમ કહી શકાય કે એ ખાલી થિયરીની વાતો નથી કરતા, પણ પ્રેક્ટિકલ દુનિયાના પડકારોથી વાકેફ છે.
બિલકુલ.
અને એટલે જ IP સ્ટ્રેટેજી પર વાત કરવા માટે યોગ્ય વ્યક્તિ છે, નહીં?
એકદમ. એમને ખબર છે કે કોઈ મોટી કોર્પોરેશન હોય કે નાનું સ્ટાર્ટઅપ, યુનિવર્સિટી હોય કે કોઈ NGO, દરેકના IP ને લગતા પડકારો અલગ અલગ હોય છે. અને એમનો અભિગમ પણ જુઓ, બહુ જ સંતુલિત છે. એવું નથી કે ખાલી IP ના રક્ષણની જ વાત કરે, ના, એ જરૂર સ્વીકારે છે, પણ સાથે સાથે ઓપન એક્સેસ, એટલે કે જ્ઞાનની મુક્ત વહેંચણી, સહયોગ, એની શક્તિને પણ એટલું જ મહત્વ આપે છે.
અચ્છા.
આ પુસ્તકમાં એમનો આ જ વ્યવહારુ અને સંતુલિત દ્રષ્ટિકોણ આપણને જોવા મળે છે.
સરસ. ચાલો ત્યારે હવે પુસ્તકના હાર્દ પર આવીએ. એનું મુખ્ય વિચાર શું છે? કોના માટે છે આ પુસ્તક અને શું કહેવા માંગે છે?
મૂળ વાત એમ છે કે આ પુસ્તક છે ને, 21મી સદીમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જે અમૂર્ત સંપત્તિ બનાવે છે, એનું સંચાલન કરે છે કે પછી એનો ઉપયોગ કરે છે,
એટલે કે વિચારો, રચનાઓ, બ્રાન્ડ્સ, એ બધું.
હા, બરાબર. એ બધા માટે આ એક સરળ અને સ્પષ્ટ માર્ગદર્શિકા જેવું છે. પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? કે IPM માત્ર કાયદાકીય રક્ષણ નથી, પણ એક સક્રિય વ્યૂહાત્મક પસંદગી છે. સવાલ એ નથી કે તમારી પાસે IP છે કે નહીં. અસલ સવાલ એ છે કે તમેનો ઉપયોગ તમારા લક્ષ્યો સિદ્ધ કરવા માટે કેવી રીતે કરો છો, એની ભૂમિકા, એનો રોલ શું નક્કી કરો છો.
એટલે કે આ પુસ્તક ખાલી વકીલો માટે નથી?
ના, જરાય નહીં.
પણ ઉદ્યોગ સાહસિકો, મેનેજરો, કલાકારો, વૈજ્ઞાનિકો, ઇવન પોલિસી મેકર્સ, ટૂંકમાં કહું તો જેમને પણ પોતાના કામમાં IP ને લગતા નિર્ણયો લેવાના હોય, એ બધા માટે છે.
બરાબર.
એમને કાનૂની ભાષાની જે પેલી જટિલતા છે ને એમાં પડ્યા વગર વ્યૂહાત્મક રીતે વિચારવામાં મદદ કરે છે.
એકદમ સાચી વાત. પુસ્તકનો કેન્દ્રીય વિચાર જ એ છે કે આઈપી એક ગતિશીલ સાધન છે. આપણે નક્કી કરવાનું છે કે આપણી બૌદ્ધિક સંપદાની ભૂમિકા શું હશે. શું એ સ્પર્ધકોને દૂર રાખવાનું સાધન બનશે
કે પછી સહયોગ વધારવાનું માધ્યમ બનશે?
હા, કે પછી એનાથી આવક ઊભી કરવાની છે. અને આ જે ભૂમિકા આપણે નક્કી કરીએ એ આપણા અંતિમ ધ્યેય, આપણા મિશન સાથે કેવી રીતે જોડાયેલી છે. પુસ્તક આપણને પેલી બે અંતિમ પરિસ્થિતિઓ છે ને, બધું જ બંધ રાખો એટલે કે સંપૂર્ણ નિયંત્રણ, અથવા બધું જ ખુલ્લું રાખો એટલે કે કોઈ નિયંત્રણ નહીં, એનાથી આગળ વિચારવા પ્રેરે છે.
અને પુસ્તકની મુખ્ય દલીલ પણ એ જ છે કે મોટાભાગની સફળ વ્યૂહરચનાઓ આ બે અંતિમોની વચ્ચે ક્યાંક હોય છે.
હા, વચ્ચે.
એમાં પેટન્ટ, કોપીલાઇટ, ટ્રેડમાર્ક અને ટ્રેડ સિક્રેટ્સ આ બધા સાધનોની સમજ જરૂરી છે, અને એનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવો એની સભાન પસંદગી કરવી પડે.
બરાબર. ક્યારે હક જમાવવો, ક્યારે લાયસન્સ આપવું,
હા, ક્યારે જાહેર હિતમાં મૂકવું અને ક્યારે ક્રિએટિવ કોમન્સ જેવા વેચણીના મોડેલ અપનાવવા. પાલ્ફ્રે આ બધી જ જટિલ પસંદગીઓ માટે એક પ્રેક્ટિકલ ફ્રેમવર્ક આપે છે. ચાલો હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગો જોઈએ. શરૂઆત કરીએ પાયાની સમજથી. પુસ્તક આઈપીના ચાર મુખ્ય આધારસ્તંભો સમજાવે છે, નહીં?
હા, અને બહુ સરળ રીતે સમજાવે છે, કોઈ પણ સમજી શકે. જુઓ, પહેલું છે પેટન્ટ. આ શું છે? કોઈ નવી શોધ હોય, પ્રક્રિયા, મશીન, દવાની ફોર્મ્યુલા, એના પર તમને ચોક્કસ સમય માટે એકાધિકાર મળે.
જેમ કે કોઈ નવી દવાનું ફોર્મ્યુલા કે સ્માર્ટફોનનું કોઈ યુનિક ફીચર.
બરાબર. બીજું છે કોપીરાઇટ. આ તમારા મૂળ સર્જનાત્મક કામનું રક્ષણ કરે. પુસ્તકો, સંગીત, સોફ્ટવેર કોડ, ચિત્રો, ફિલ્મો. પણ યાદ રાખજો, આ વિચારનું નહીં, એની અભિવ્યક્તિનું રક્ષણ કરે છે.
એટલે કે ગીતના શબ્દો કે પુસ્તકનું લખાણ, એનું રક્ષણ થાય.
હા. ત્રીજું ટ્રેડમાર્ક. આ તમારી બ્રાન્ડની ઓળખ, નામ, લોગો, નિશાન, એનું રક્ષણ કરે જેથી ગ્રાહકો કન્ફ્યુઝ ન થાય. કોકા કોલાનો લોગો કે નાઇકીનો સ્વૂશ એ ટ્રેડમાર્ક છે.
અને ચોથું?
ચોથું છે ટ્રેડ સિક્રેટ. આ એવી ગુપ્ત વ્યાપારી માહિતી છે જેનું મૂલ્ય જ એની ગુપ્તતામાં છે. જેમ કે કોકા કોલાની ફોર્મ્યુલા કે પછી ગૂગલનું સર્ચ એલ્ગોરિધમ, એ ટ્રેડ સિક્રેટ છે.
ઓકે, તો આ ચાર મુખ્ય સાધનો થયા. પણ પુસ્તકનો ભાર તો એના પર છે કે આ સાધનોનો ઉપયોગ કરીને સ્ટ્રેટેજી કેવી રીતે બનાવી. પાલ્ફ્રે એક વ્યૂહરચનાનો વ્યાપ એટલે કે સ્ટ્રેટેજી સ્પેક્ટ્રમની વાત કરે છે, ખરું ને? આ કોન્સેપ્ટ બહુ રસપ્રદ લાગે છે.
હા, આ પુસ્તકનો એકદમ મુખ્ય વિચાર છે. પાલ્ફ્રે કહે છે કે આઈપી વ્યૂહરચનાને એક સ્પેક્ટ્રમ પર, એક વ્યાપ પર વિચારી શકાય. એના એક છેડે છે માલિકી હક, પ્રોપ્રાઇટરી વ્યૂહરચના.
એટલે?
એટલે કે બધું પોતાના કંટ્રોલમાં રાખવું.
બરાબર.
અહીં મુખ્ય ધ્યેય, મુખ્ય રોલ છું, મહત્તમ કાનૂની નિયંત્રણ રાખવાનો. બધું પેટન્ટ કરાવી લેવાનું. કોઈ નકલ કરે તો તરત કેસ કરી દેવાનો. ઘણી મોટી ફાર્મા કંપનીઓ કે ડિઝની જેવી કંપનીઓ આ અપ્રોચ લે છે.
અને બીજો છેડો?
બીજો છેડો છે ખુલ્લી વ્યૂહરચના. અહીં શું થાય? સહયોગ વધારવા, એક કમ્યુનિટી બનાવવા, પોતાની ટેકનોલોજી કે રચનાને ઝડપથી ફેલાવવા માટે જાણી જોઈને ઇરાદાપૂર્વક કેટલાક આઈપી અધિકારો જતા કરવામાં આવે, અથવા તો ઓછી કડક શરતો સાથે વેચવામાં આવે.
જેમ કે ઓપન સોર્સ સોફ્ટવેર, લિનક્સ કે વિકિપીડિયા.
હા, બરાબર. અથવા ક્રિએટિવ કોમન્સ લાયસન્સ હેઠળ જે કન્ટેન્ટ વહેંચાય છે એ પણ આનું જ ઉદાહરણ છે.
પણ મોટાભાગના વ્યવસાયો કે સર્જકો માટે આ બેમાંથી એક જ છેડો પકડવો કદાચ યોગ્ય ન હોય, તો શું વચ્ચેનો કોઈ રસ્તો છે?
બિલકુલ છે. અને પાલ્ફ્રે એ જ કહે છે, મોટાભાગની સફળ વ્યૂહરચનાઓ આ સ્પેક્ટ્રમની વચ્ચે સંકર, હાઇબ્રિડ પ્રકારની હોય છે.
હાઇબ્રિડ એટલે કે મિશ્રણ.
હા. અહીં તમે અમુક બાબતો પર પૂરો કંટ્રોલ રાખો છો, જ્યારે અમુક બાબતો વ્યૂહાત્મક રીતે વહેંચો છો. દાખલા તરીકે સોફ્ટવેરનું બેઝિક વર્ઝન ફ્રી આપવું, પણ પ્રીમિયમ ફીચર્સ માટે પૈસા લેવા, એ ફ્રીમિયમ મોડલ.
અચ્છા.
અમુક પેટન્ટ પોતાની પાસે રાખીને બાકીની લાયસન્સ પર આપી દેવી, અથવા તો સ્પર્ધકો સાથે મળીને પેટન્ટ પૂલ બનાવવા. આ બધું હાઇબ્રિડ વ્યૂહરચનાના ઉદાહરણ છે.
તો કયો અભિગમ લેવો એ કેવી રીતે નક્કી થાય?
એ તમારી પરિસ્થિતિ પર આધાર રાખે છે. તમારું ઉત્પાદન શું છે, તમારું બજાર કેવું છે અને સૌથી અગત્યનું તમારા ધ્યેયો શું છે, તમારી આઈપીનો રોલ શું છે, એ નક્કી કરશે કે તમે આ સ્પેક્ટ્રમ પર ક્યાં ઊભા છો.
આ સમજવું ખરેખર બહુ જ જરૂરી છે. પુસ્તકમાં એક વિચાર છે જે મને બહુ ગમ્યો. તમારી રચનાને કોમન્સ જાહેર ક્ષેત્રમાં મૂકવાનું પસંદ કરવું એ પેટન્ટ ફાઇલ કરવા જેટલી જ એક બૌદ્ધિક સંપદા વ્યૂહરચના છે.
હા,
તે વ્યૂહરચનાનો અભાવ નથી, પરંતુ ચોક્કસ ઉદ્દેશ્ય સાથેની ઇરાદાપૂર્વકની પસંદગી છે. આ વાટ પેલો સ્પેક્ટ્રમનો વિચાર બરાબર સ્પષ્ટ કરે છે. ખુલ્લાપણું એ નબળાઈ નથી, પણ એક સભાન સ્ટ્રેટેજિક મૂવ હોઈ શકે છે.
એકદમ સાચું કહ્યું. અને આ વ્યૂહરચના ઘડવા માટે ખાલી પોતાની સંપત્તિ જાણવી પૂરતી નથી હોતી. તમારે એ પણ જોવું પડે કે તમારા સ્પર્ધકો શું કરી રહ્યા છે. પાલ્ફ્રે શું કહે છે ખબર છે? તમારા સ્પર્ધકોની આઈપી વ્યૂહરચનાઓને સમજવી એ તેમની વ્યવસાય વ્યૂહરચનાઓને સમજવા જેટલું જ મહત્વપૂર્ણ છે. ઘણીવાર તે બંને એક જ હોય છે.
ઓહો,
એટલે આના માટે સતત બજારનું વિશ્લેષણ કરવું પડે. સ્પર્ધાત્મક બુદ્ધિ એટલે કે કોમ્પિટિટિવ ઇન્ટેલિજન્સ એ બહુ જરૂરી છે.
ઓકે, સ્ટ્રેટેજી બની ગઈ. હવે વાત આવે છે મૂલ્ય નિર્માણ અને જોખમ સંચાલનની. આઈપી ખાલી રક્ષણ માટે નથી, એમાંથી મૂલ્ય પણ ક્રિએટ કરી શકાય છે, ખરું ને?
હા, ચોક્કસ. અને પાલ્ફ્રે આના પર બહુ ભાર મૂકે છે. આઈપીનો ઉપયોગ ખાલી બચાવ માટે નહીં કરવાનો, પણ સક્રિય રીતે એમાંથી આવક ઊભી કરવા, સહયોગ વધારવા, નવીનતાને પ્રોત્સાહન આપવા માટે થવો જોઈએ.
એ કેવી રીતે?
એના માટે ઘણી રીતો છે. લાયસન્સિંગ એટલે બીજાને વાપરવાની પરવાનગી આપીને રોયલ્ટી મેળવવી. ક્રોસ લાયસન્સિંગ એકબીજાની ટેકનોલોજી વાપરવી. પેટન્ટ પૂલ, ઘણી કંપનીઓ ભેગી મળીને પેટન્ટ વાપરે. ઓપન ઇનોવેશન, બહારના વિચારો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો. આ બધું શું બતાવે છે? કે આઈપી વ્યૂહરચનાનો એક ધ્યેય, એક ગોલ મૂલ્ય નિર્માણ પણ છે,
અને એની સાથે રિસ્ક મેનેજમેન્ટ પણ જોડાયેલું છે.
ચોક્કસપણે. તમારી જે મૂલ્યવાન આઈપી છે એનું રક્ષણ કરવું, પેટન્ટ ફાઇલ કરવી, ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવવો, ટ્રેડ સિક્રેટ જાળવવા, અને એને લગતા જે જોખમો છે જેમ કે ચોરી, નકલખોરી, કાયદાકીય દાવાઓ, એ બધાનું સંચાલન કરવું, આ પણ વ્યૂહરચનાનો એક અભિન્ન ભાગ છે. રક્ષણ અને મૂલ્ય નિર્માણ એ એક સિક્કાની બે બાજુ જેવા છે.
પુસ્તક ડિજિટલ યુગના જે ખાસ પડકારો છે અને ભવિષ્યની દિશા છે એના વિશે પણ વાત કરે છે. દાખલા તરીકે, ડિજિટલ દુનિયામાં કોપીરાઇટનું શું? એ તો બહુ મોટો પ્રશ્ન છે.
હા, છે જ. ડિજિટલ યુગમાં કોપીરાઇટનું રક્ષણ કરવું બહુ મુશ્કેલ બની ગયું છે, કારણ કે કોઈ પણ વસ્તુની નકલ કરવી, કોપી કરવી કેટલી સહેલી છે. અહીં પોલ્ફ્રે ક્રિએટિવ કોમન્સ સીસી જેવા જે વૈકલ્પિક લાયસન્સિંગ મોડેલ છે ને એની વાત કરે છે. સીસી લાયસન્સ શું કરે? એ સર્જકોને એ નક્કી કરવાની સગવડ આપે છે કે એમના કામનો ઉપયોગ કઈ શરતો સાથે થઈ શકે.
જેમ કે
બિન વ્યાપારી ઉપયોગ માટે ફ્રી છે, પણ મૂળ સર્જકનું નામ આપવું જરૂરી, વગેરે વગેરે. આનાથી શું થાય? કેટલાક અધિકારો સુરક્ષિત રાખીને પણ વહેંચણી શક્ય બને છે.
અને પેટન્ટ વિશે કંઈ ખાસ? ઘણીવાર આપણે પેટન્ટ ટ્રોલ્સ વિશે સાંભળીએ છીએ.
હા, પુસ્તક એની પણ ચર્ચા કરે છે. પેટન્ટ ટ્રોલ્સ એટલે એવી કંપનીઓ જે પોતે કશું બનાવતી નથી, ખાલી પેટન્ટ ખરીદી લે અને પછી બીજી કંપનીઓ પર કેસ કરી લે, પૈસા કમાય.
આ તો નવીનતા માટે ખતરો કહેવાય.
બરાબર. પુસ્તક સોફ્ટવેર અને બિઝનેસ મેથડ પેટન્ટની જે જટિલતાઓ છે, કે પછી રક્ષણાત્મક પેટન્ટિંગ છે એટલે કે બીજા તમારા પર કેસ ન કરી શકે એ માટે પેટન્ટ લેવી, આ બધી બાબતોની પણ ચર્ચા કરે છે.
સરસ. આ બધી ચર્ચા પરથી જો આપણે મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકાય? આ પુસ્તકમાંથી 3-4 સૌથી મહત્વની વાતો કઈ લાગે છે?
મારા મતે 4 મુખ્ય સંદેશાઓ છે.
આઈપી કાયદો ઓછો છે અને વ્યૂહરચના વધુ છે. એને ખાલી કાનૂની પ્રક્રિયા ન ગણો. એ તમારી સંસ્થાના મિશન, સ્પર્ધા અને વિકાસ સાથે જોડાયેલું મુખ્ય વ્યવસાયિક કાર્ય છે. એની ભૂમિકા સ્પષ્ટ હોવી જોઈએ.
હા, ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ કે નાના ઉદ્યોગો આ રીતે વિચારતા હશે ખરા?
બીજું, નિયંત્રણ એક વ્યાપ છે, કોઈ એક બિંદુ નથી. શ્રેષ્ઠ વ્યૂહરચના મોટાભાગે માલિકી હક અને ખુલ્લાપણાની વચ્ચે ક્યાંક હોય છે. વ્યૂહાત્મક રીતે વહેંચણી કરવી એ પણ એટલું જ શક્તિશાળી હોઈ શકે જેટલું નિયંત્રણ રાખવું.
હમ, ભારતમાં ઓપન સોર્સનો ઉપયોગ વધી રહ્યો છે, પણ પરંપરાગત ઉદ્યોગો હજુ રક્ષણાત્મક છે.
ત્રીજું, ધ્યેય સાથે સંગ્રેખણ. તમારી આઈપી વ્યૂહરચના તમારા મૂળભૂત ધ્યેયો, મિશન અને લક્ષ્યોને અનુરૂપ હોવી જોઈએ. એક કલાકારની સ્ટ્રેટેજી અને એક ટેક કંપનીની સ્ટ્રેટેજી અલગ જ હોવાની.
સાચી વાત છે.
અને ચોથું, સક્રિય સંચારણ અને અનુકૂલન. આઈપીએ એકવાર કરી લીધું એટલે પૂરું એવી બાબત નથી. બજાર બદલાય, ટેકનોલોજી બદલાય, સ્પર્ધા બદલાય, એટલે સતત દેખરેખ રાખવી પડે, વિશ્લેષણ કરવું પડે અને જરૂર પડે તો વ્યૂહરચનામાં ફેરફાર કરવો પડે.
પુસ્તકમાં કેટલાક વિચારો પણ છે જે આ સંદેશાઓને બહુ સરસ રીતે રજૂ કરે છે. એક છે બૌદ્ધિક સંપત્તિ વ્યૂહરચના. આખરે જ્ઞાન અને નવીનતા દ્વારા મૂલ્ય નિર્માણ કરતા બજારોમાં ટકાઉ સ્પર્ધાત્મક લાભો બનાવવા વિશે છે. આ સીધું અંતિમ ધ્યેય પર જ ફોકસ કરે છે.
હા, અને બીજો એક બહુ જ પ્રેક્ટિકલ વિચાર છે. તમારી આઈપી વ્યૂહરચનાએ આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. આપણી પાસે શું છે, આપણે શું વેચીએ છીએ અને શા માટે?
વાહ,
આ ત્રણ સવાલ કોઈપણ સંસ્થાને પોતાની સ્ટ્રેટેજી ક્લિયર કરવામાં મદદ કરી શકે. અને પેલો શા માટેનો જવાબ ક્યાંથી મળશે? તમારા ધ્યેય અને તમારી આઈપીની ભૂમિકા પરથી.
આ બધી વાતો સૈદ્ધાંતિક રીતે તો બરાબર છે, પણ વાસ્તવિક જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? ધારો કે કોઈ નાનો વ્યવસાય ચલાવે છે અથવા કોઈ કલાકાર છે, તો એમના માટે આમાંથી શું લાગુ પડે?
અરે, ચોક્કસ લાગુ પડે. જુઓ, વ્યવસાયો કે સ્ટાર્ટઅપ્સ શું કરી શકે? પહેલાં તો પોતાની આઈપી સંપત્તિનું એક ઓડિટ કરે. એમની પાસે શું છે? બ્રાન્ડ, કોઈ ટેકનોલોજી, ડિઝાઇન, કોઈ ગુપ્ત માહિતી. પછી વિચારે કે આ સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ એમના બિઝનેસના ધ્યેયો માટે કેવી રીતે થઈ શકે. શું પેટન્ટ લેવી જોઈએ? ટ્રેડ સિક્રેટ રાખવું જોઈએ? ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવવું જોઈએ? આઈપીનો ઉપયોગ ઇન્વેસ્ટર્સને આકર્ષવા કે બજારમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે કેવી રીતે કરવો?
કોઈ ઉદાહરણ આપી શકો?
હા, ધારો કે ગુજરાતની કોઈ ફૂડ પ્રોડક્ટ કંપની છે, એ પોતાની યુનિક રેસિપીને ટ્રેડ સિક્રેટ રાખી શકે, જ્યારે એનું જે પેકેજિંગ ડિઝાઇન છે એના માટે કોપીરાઇટ લઈ શકે અને બ્રાન્ડ નામ માટે ટ્રેડમાર્ક.
અચ્છા, અને કલાકારો માટે?
સર્જકો માટે કલાકારો, લેખકો, સંગીતકારો, એ લોકો ક્રિએટિવ કોમન્સ જેવા લાઇસન્સિંગ વિકલ્પો સમજી શકે છે. આનાથી એ નક્કી કરી શકે કે લોકો એમના કામનો ઉપયોગ કેવી રીતે કરી શકે અને છતાં પોતાના કેટલાક હક્કો જાળવી શકે.
હા, એ જરૂરી છે.
પોતાનું નામ કે સ્ટુડિયોનું નામ ટ્રેડમાર્ક તરીકે રજિસ્ટર કરાવી શકે. જેમ કે કોઈ ફોટોગ્રાફર હોય, એ પોતાના ફોટા ઓનલાઈન શેર કરે ત્યારે સીસી લાઇસન્સ વાપરી શકે, જે કદાચ બિન વ્યાપારી ઉપયોગ માટે પરવાનગી આપે પણ ફોટોગ્રાફરનું નામ આપવું ફરજિયાત બનાવે.
અને સૌથી મોટો ફાયદો કયો?
સૌથી મોટો ફાયદો તો માનસિકતા બદલવાથી થાય. આઈપીને ફક્ત સમસ્યા આવે ત્યારે વિચારવાની વસ્તુ ગણવાને બદલે શરૂઆતથી જ એને પ્લાનિંગનો એક ભાગ બનાવવો.
હા, આખી ચર્ચા પરથી મારા માટે જે મુખ્ય વાત ઉભરી આવી છે ને, તે એ છે કે આઈપી વ્યૂહરચનામાં પસંદગી અને ઈરાદો કેટલા મહત્વના છે. આ કંઈ આપોઆપ થઈ જતી વસ્તુ નથી, પણ સભાનપણે લીધેલા નિર્ણયોની એક આખી શૃંખલા છે અને એ તમારા અંતિમ લક્ષ્યો સાથે જોડાયેલી હોવી જોઈએ. અને પેલો 80% વાળો આંકડો એ ફરી ફરીને યાદ આવે છે. અમૂર્ત સંપત્તિનું મહત્વ હવે ખરેખર અવગણી શકાય એવું નથી.
અને મારા માટે સૌથી મહત્વનો મુદ્દો એ અનુકૂલન ક્ષમતાનો છે, એડેપ્ટેબિલિટી. ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે, એઆઈ, બાયોટેક, બ્લોકચેઇન, કે ગઈકાલની જે બેસ્ટ આઈપી સ્ટ્રેટેજી હતી એ કદાચ આવતીકાલે કામ ન પણ લાગે.
સાચી વાત છે.
એટલે સતત શીખતા રહેવું પડે, બજાર પર નજર રાખવી પડે અને જરૂર પડે ત્યારે પોતાની વ્યૂહરચના બદલવા માટે તૈયાર રહેવું પડે, એ અનિવાર્ય છે. સફળતા માટે સ્થિરતા નહીં પણ ગતિશીલતા જરૂરી છે. અને બીજું, આ કામ ખાલી વકીલોનું નથી, એમાં બિઝનેસ લીડર્સ, માર્કેટિંગ ટીમ, ટેકનિકલ ટીમ બધાએ સાથે મળીને કામ કરવું પડે.
ખરેખર જો આપણે આઈપીને ખાલી કાનૂની રક્ષણના સાંકડા દ્રષ્ટિકોણથી ન જોઈએ પણ પાલફ્રેની જેમ એક વ્યૂહાત્મક તક તરીકે જોઈએ, તો એ સ્થાનિક સ્તરે, પછી એ ગુજરાત હોય કે આખું ભારત, નવીનતા, સર્જનાત્મકતા અને આર્થિક વિકાસને કેટલો વેગ આપી શકે એ ખરેખર વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકેત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.